એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગુજરાતી ઓડિયો બુક્સ.
ગુજરાતી નિબંધ સંપદામાં રજૂ કરીએ છીએ ભોળાભાઈ પટેલ લિખિત વિદિશા. ઓડિયો પઠન દૈવત જોશીપુરા. ચુલતાર કબેકાર અંધકાર વિદિશાર નિશા. જીવનાનંદ દાસ. નામમાં ઘણું બધું હોય છે. ઉજ્જૈની કે શ્રાવસ્તી કરતાં વિદિશા નામ વધારે ગમે છે. જોકે આ બધી પ્રાચીન નગરીઓના નામ સાંભળતા જ મન ચંચળ બની ઉઠે છે અને ઇતિહાસ ભૂગોળના સીમાડા ઓળંગી ઉડવા માંડે છે. નદીઓની પેલે પાર, પહાડોની પેલે પાર, શતાબ્દીઓની પેલે પાર. કંઈ કેટલીય વાર મન આ બધી નગરીઓના રાજમાર્ગ પર કે સાંકડી શેરીઓમાંનું ભમતું રહે છે. કંઈ કેટલાય નામની આસપાસ સ્વપ્નજાળ ગૂંથતું રહે છે, કાલિદાસ કે ભવભૂતિ જેવા કવિની આંગળી પકડીને. એક આધુનિક કવિ જીવનાનંદ દાસે જ્યારે તેમની કાવ્ય નાયિકા વનલતા સેનના મોઢાને શ્રાવસ્તીનું શિલ્પ કહ્યું ત્યારે શ્રાવસ્તીના આજે હયાત નહીં એવા કોઈ મંદિરની શિલ્પ ખચિત સૃષ્ટિમાંથી એક નમણો પાષાણમાં કંડારી કાઢવામાં આવેલો છતાંય નમણો ચહેરો ઉપસી આવ્યો. પણ પછી મન વિદિશાની રાત્રિના અંધકારમાં લીપાતું ગયું. કેમ કે કવિએ કહ્યું કે વનલતા સેનના કેશ તો હતા વિદિશાની રાત્રિના જુગ જુગ જૂના અંધકાર જેવા. અંધકાર જેવા કેશ, વિદિશા નગરીની રાત્રિના અંધકાર જેવા કેશ. શું અંધકારનું પોત સ્થળકાળ બદલાતા આછું ઘટ થતું હશે કે કવિ વિદિશાની રાત્રિના અંધકારની વાત કરે? કવિ કાલિદાસે સૂચિભેદ્ય અંધકારની વાત કરી છે, પણ તે તો ઉજ્જૈનીના મેઘલી રાતના અંધકારની અને એ અંધકારમાંય તે અભિસારિકાઓ પ્રિયતમને મળવા નીકળી પડતી હતી. આ વિદિશાના અંધકારને તો સદીઓ વીતી ગઈ છે અને એ અંધકાર જેવા કેશની વાત સાંભળતા કેશને અંધકાર અને વનલતાને વિદિશા બધું એકાકાર થઈ જાય છે. યદિ આપ વિદિશા નહીં જાતે હૈ તો સાંચી સ્તૂપની ટેકરીની તળેટીના માર્ગ પર એક બોર્ડ હતું. તેમાં લખ્યું હતું કે અહીં આટલે આવ્યા પછી અહીંથી વિદિશા નહીં જાઓ તો આટલું આટલું જોવાનું ચૂકશો. એ સૂચિ તો ઠીક, પણ એમાં એવું નહોતું લખ્યું કે વિદિશા નહીં જાઓ તો વિદિશા જોવાનું ચૂકી જશો. અમારે તો વિદિશા જોવું હતું. વિદિશા આ ગયા. એક કસ્બાની ભાગોળમાં બસ ઊભી રહી. તડકામાં ધૂળ ઉડી રહી. ધૂળ મિશ્રી તડકામાં અમે પગ મૂક્યા. આ વિદિશા નગરી. કબેકાર અંધકાર ક્યાં અને શરદનો ઉજ્જવળ તડકો ક્યાં? આમ તેમ ફરીને જોયું. બસ સ્ટેન્ડ જેવું બસ સ્ટેન્ડ, બસ સ્ટેન્ડ પર હોય તેવી હોટેલ, થોડા પેસેન્જરો, ત્રણ ચાર નવરા માણસો, થોડી ઘોડાગાડીઓ, બસો, અને બસ જે રસ્તા પર અમને ઉતારી ગઈ તે દૂર દૂર જતો રસ્તો નરપતિ પથ રાજમાર્ગ. હું દિશાહારા બની વિદિશા ઢૂંઢતો હતો. પ્રથિત વિદિશા. કાલિદાસના યક્ષે મેઘને રસ્તો બતાવતા બતાવતા કહ્યું હતું, તેશામ દીક્ષુ પ્રથિત વિદિશા. દશાણની રાજધાની વિદિશા હતી. ભીલસાના બસ સ્ટેન્ડ પર વિદિશા ક્યાં? વિદિશામાંથી ભીલસા થઈ ગયું તો હવે થોડા વર્ષોથી ભીલસામાંથી વિદિશા થઈ ગયું છે. ભાયણી સાહેબનો વ્યુત્પત્તિવિદ્ધ તો કહેશે કે ના, ભીલસાને વિદિશા સાથે સંબંધ નથી. મૂળ નામ તો હશે બ્રાઝિલ સ્વામી, તેમાંથી થયું ભાઈલ સાઈન, તેમાંથી થયેલું ભૈલસા અને તેમાંથી થયું ભીલસા. ભલે તેમ હશે, મારે તો મૂળ વિદિશા જોઈએ. કદાચ અત્યારના ગામની ઉગમણે જે ખંડિયેરો છે તે પ્રાચીન વિદિશાના હોય. એ વિસ્તાર બેસ નદી પરથી બેસનગર નામથી જાણીતો છે, પણ સમગ્ર વિસ્તાર વિદિશા ગણાય એવું મારું પક્ષપાતી મન કહે છે. અર્વાચીન વિદિશાના બસ સ્ટેન્ડ પર બપોરના તડકામાં આમ તેમ ફરી આખરે હોટેલના બાકડા પર નિરાંતે બેઠેલા એક બે સજ્જનોને પૂછ્યું, ક્યા દેખને કા હૈ યહાં? અમારી સામે કુતુલથી જોયા પછી એકે કહ્યું, વૈસે યહાં તો કુછ નહીં હૈ દેખને જૈસા, લેકિન નદી કે ઉસ પાર બાબા કા ખંભા હૈ ઓર ગુફાએં હૈ ઉદયગીરી કી, દૂર હૈ, ઘોડાગાડી સે જાના હોગા. ત્રણ ચાર ઘોડાગાડીઓ પડી હતી. એક સારા ઘોડાવાળી ઘોડાગાડી પસંદ કરીએ તો ઠીક, પણ ઘોડાગાડીઓ અને ઘોડાગાડીવાળા બધે સરખા, દેશની વિવિધતામાં એકતાનો અનુભવ કરાવે. પણ અમે જે ઘોડાગાડી પસંદ કરી તેનો હાંકનાર તો ભારે મોટો અશ્વવિદ્યાવિદ હોય તેમ વાત કરતો હતો, કેમ કે એનો ઘોડો અટકી અટકી ગતિ કરવા લાગ્યો. ત્યારે અમારામાંના એકે ઘોડા વિશે જરા ઘસાતું કહ્યું હતું. અમને એવું લાગ્યું કે કદાચ હમણાં બાહુકરૂપે રહેલા છદ્મવેશી નળરાજા જેવું જાદુ તો નહીં કરી બેસે. હમણાં ઘોડાના કાનમાં મંત્ર ફૂંકશે ને પછી તો પલકમાં જોજનના જોજન. પણ એવું કશું ન બન્યું અને અશ્વ એ જ ગતિએ ચાલતો રહ્યો, વિદિશાના ભીલસાના લાંબા પણ સાંકડા માર્ગ પર. આ માર્ગ પર જરૂર એકવાર પવનવેગી રથો દોડતા હશે. એક સમયમાં દશાણની રાજધાની હતી વિદિશા, દિગંતમાં એની કીર્તિ ફેલાયેલી હતી. હય હય વંશી રાજાઓના સમયમાં વિદિશા વૈભવમાં આળોટતી. અહીંની પાણીદાર તલવારોથી મૌર્યોએ પોતાનો રાજ્ય વિસ્તાર સાધ્યો હતો. ચંડ અશોકની એક રાણી વિદિશાની હતી, જેને લીધે પછી પ્રિયદર્શી અશોકે નજીકમાં આવેલી સાંચીની ટેકરી પર સ્તૂપ બંધાવ્યો હતો. વિદિશામાં શ્રી અને સમૃદ્ધિ હતી, વીરતા હતી અને રસિકતા હતી. અહીં કવિ કાલિદાસનો અગ્નિમિત્ર માલવિકાની છબી જોઈ એના પ્રેમમાં પડી ગયો હતો. અહીં આસપાસ ક્યાંક અગ્નિમિત્રનું ઉપવન હશે. રામગીરીથી ઉપડેલો કાલિદાસનો મેઘ લાંબી ફાળો ભરતો, માળવાના તરતના ખેડેલા ખેતરોમાં મોતી પહેરતો, આમ્રકૂટ અને તે પછી વિંધ્યના ચરણોમાં પથરાયેલી રેવા પાર કરી આ દશાણ પ્રદેશ પર થઈને ઉડ્યો હશે. વિંધ્યની આ તરફની ભૂમિ જેવી હતી કે ઉતાવળે જતા મેઘની ચાલ પણ મંદ પડી જાય, એને કંઈ ને કંઈ બાને ખોટી થવાનું મન થાય અને તેમાં વળી પાછા કેવડા ફૂટતા પીળી વાડોથી શોભતા બગીચાવાળા દશાણના ગામ આવે, વળી પાછા એ ગામના સીમાડા પરના વૃક્ષો પંખીઓના માળા બાંધવાની પ્રવૃત્તિનો આરંભ થતા કલબલાટથી ગુંજતા હોય અને એ સીમાડા જાંબુ પાકવાથી શ્યામ દેખાતા હોય ત્યારે તો અહીં માનસરોવર જતા હંસો પણ કેટલુંક રહી પડતા. પણ આ ભીલસામાં અમે રહી શકીએ તેમ નહોતા. રસ્તાની આસપાસ નાની મોટી દુકાનો બપોરની વેળા હોવાને લીધે હશે કદાચ સુસ્ત હતી. એક વેળા વિદિશા વ્યાપારનું કેન્દ્ર હતું, આખા દેશમાં જતા રસ્તા અહીં મળતા. ઉત્તર પૂર્વમાંથી આપણી આ તરફ આવનારને વિદિશા થઈને આવવું પડતું અને આપણે ત્યાંથી ઉત્તરમાં કે પૂર્વમાં જવું હોય તો વિદિશા આવે. માર્ગનો ઢોળાવ શરૂ થતાં ઘોડાગાડી આસ્ફાલન સાથે વેગવંતી બની. અમારા શરીર પણ ઉછળી રહ્યા હતા અને હજી ઢાળની સમાપ્તિ આવે તે પહેલાં તો સ્નિગ્ધ તડકામાં નદીના વારી વહી જતા હતા. આ જ તો પેલી વેત્રવતી, બેતવા. વેત્રવતીમાંથી બેતવા અને હવે પછી બેતવામાંથી વેત્રવતી બની છે. વેત્રવતી એટલે નેતરની સોટીવાળી એવો એક અર્થ થાય. વેત્રવતીને કિનારે કદાચ નેતર ઘણું ઉગતું હશે, ગમે તેમ પણ વેત્રવતી કહો ત્યારે એ નામ સાથે જુદો ઇતિહાસ જાગે, બેતવા કહે ત્યારે જુદો. બુંદેલખંડનો બહુ ઇતિહાસ બેતવાની આસપાસ રચાયો છે. પણ વેત્રવતી તો કાલિદાસની ને. કાલિદાસ આ દશાણ તરફના એટલે કે પૂર્વ માળવાના કોઈ ગામના હોવા જોઈએ, કદાચ આજનો છત્તીસગઢનો વિસ્તાર. કોઈ બાને આ પ્રદેશની વાત કરવાની મળી જાય તો તક ક્યાં ચૂક્યા છે. અહીંની નાનામાં નાની નદી સાથે એમને ને છે, એની બધી ખાસિયતો જાણે પાછા. વળી કાલિદાસને મન તો નદી એટલે નારી, વેત્રવતીના ભૃભંગની એમને ખબર છે. બે કિનારા વચ્ચે થઈને વેત્રવતી વહી રહી છે. નગરનું નારીવૃંદ વેત્રવતીના ઘાટ ઉપર છે. કોઈ પ્રક્ષાલન રથ, કોઈ સ્નાન નિરથ, આથમણી કોરથી વહેતી આવે છે વેત્રવતી. વચ્ચે વચ્ચે શિલાઓએ માથું ઉચક્યું છે, રેવાની જેમ આ પણ ઉપલવિશમાં છે કે. ઘોડાગાડીમાંથી ઉતરી દોડીને અમે વેત્રવતીને કિનારે પહોંચી ગયા. ઘોડાગાડીમાં બેસીને નદી પાર કરી શકાત, પુલ પરથી નહીં પાણીમાં થઈ. એક આડબંધ છે તેના પર થઈને જવાનું. પાણી બંધને પાર કરી વહી રહ્યા હતા, ક્યાંક ઘૂંટણ સમા, ક્યાંક ઢીંચણ સમા. આડબંધ એટલે પથ્થરો ગોઠવી દીધેલા એટલું જ, એટલે પાણી પથ્થરો સાથે અફળાય નીનાદ જગવી વહેતું રહેતું. નદી પર એક પુલ હતો, ઠેર ઠેર તૂટી ગયો હતો, તેનું સમારકામ ચાલતું હતું. સિમેન્ટનું પ્રવાહી તૈયાર કરતા યંત્રના અવાજ સાથે વેત્રવતીનો કલનાદ વિસંવાદી લાગતો હતો. ઘોડાગાડીવાળો ખાલી ઘોડાગાડી લઈ સામે પાર ચાલ્યો. અમે નદી મધ્યે ઢીંચણપુર પાણીમાં રહી ગયા. વેત્રવતીની ચંચલ લહેરીઓમાંથી એક અંજલિભરી જળ ઓઠે લઈ આવ્યો, લબ્ધમ ફલમ શીતલ મધુર પાણી. પણ વિદિશા પર થઈને ઉડતા મેઘને તો કાલિદાસના યક્ષે કેવી ભારે લાલચ આપી હતી. યક્ષે મેઘને કહ્યું હતું કે પહેલાં તો બહુ જાણીતી એવી વિદિશા નગરી એ તરફ આવશે, અને પછી જ્યારે તું ત્યાં પહોંચીશ ત્યારે તને તારી જે રસિકતા છે તેને અનુરૂપ ફલોપલબ્ધિ તરત જ થશે. તેષાં દીક્ષુ પ્રથિત વિદિશા લક્ષણા રાજધાની ગત્વા સદ્યઃ ફલમ વિકલમ કામુકત્વસ્ય લબ્ધવા તિરોપાં સ્તનિત સુભંગમ પાસ્યસી સ્વાદુ યસ્મા સભ્રુમ ભંગમ મુખમી પયો વેત્રવત્યાશ્ચરલોમી. તો મેઘને પીવા મળવાનું હતું મીઠા અધરસ જેવું આ વેત્રવંતીનું વારી. પણ એટલી સાદી રીતે વાત કરે તો કાલિદાસ શાના. ભૃભંગથી જાણે નાયિકોનો નિષેધ સૂચવાય છે, અને નિષેધની મુદ્રાવાળા મુખને ચૂમવામાં એક વિશેષ મધુરતા હોવાનો કવિ સંકેત કરે છે. કવિને પણ કોઈ સુભૃભંગ વેત્રવતીની મુખમુદ્રા સ્મરી આવી હશે. વિદિશા પર થઈને જતો મેઘ ઝૂકી આવ્યો હશે વેત્રવતી પર. પ્રવાહ વચ્ચે ડોક કાઢીને ઉપસી આવેલી શિલા પર બેસી જલસ્પર્શ માણી રહ્યો. ચટુલ શફરીઓનું ઉર્ધતન પણ જોતો હતો. કેટલી શતાબ્દીઓથી આ નગરીને આમ જ આ નંદી ભીંજવી રહી છે. કાલિદાસ પણ એમના શૈશવકાળે કે કિશોરકાળે વેત્રવતીની ક્રોડે કંઈ કેટલું એ સુખ પામ્યા હશે. આજે પણ વેત્રવતીનો કિનારો ગાજી રહ્યો છે. સ્ત્રીઓનો કલ કોલાહલ છે, પણ એ બધી કામગીરી સ્ત્રીઓ છે. નહીંતર આપણને આ પરિસરનું વર્ણન કરતા કાદંબરીકાર બાળની જેમ આવી કોઈ પંક્તિ સૂજત. મજનમાલ વિલાસિની કુચત સ્ટાસ ફાલન જર્જરિતો મજનમાલવ વિલાસિની કુચત સ્ટાસ ફાલન જર્જરિતોર માલયા વેત્રવત્યા પરિગતા વિદિશાભિધાના રાજધાન્યાસિત. બાબુજી ચલીએ દેર હો જાયગી. સામે કાંઠેથી ઘોડાગાડી વાળાનો અવાજ નદીના કલકલમાં સંભળાયો. ઢોળાવ ચઢાવી ઘોડાગાડી ઊભી રાખી નીચે ઉતરી તે અમને બોલાવતો હતો. વેત્રવતીનો સંગ છોડવો ગમતો નહોતો. આમે આવું વહેતું પાણી મને આકુળ કરી મૂકે છે. નદી દેખી કરે સ્નાન જેવું વલણ મારું પણ કંઈક છે. કપડાં અને દેહ વેત્રવતીની શિલાસ્ફાલન જર્જરિત ઉર્મિમાલાથી ભીંજાયા હતા. તે સ્નાનવિધિ થઈ જ ગઈ હતી. સામે કિનારે પગ મૂકતા જ ભીના પગે માટી ચોંટી ગઈ. ઢાળ ચઢી રથારૂઢ થયા અને વિદિશાની આથમણી કોર આવેલા ઉદયગીરીના માર્ગ પર ઘોડાના ડાબલા સંભળાવા માંડ્યા. ઉદયગીરી અનેક સ્થળે હોય છે. ભુવનેશ્વર પાસે આવેલી ઉદયગીરી ખંડગીરીની ગુફાઓ પણ અત્યંત પ્રાચીન છે. સાપુતારાના આપણા ગીરીમથક પર પણ એક ઊંચી ટેકરીને ઉદયગીરી એવું નામ આપી દેવામાં આવ્યું છે. વિદિશામાં પણ ઉદયગીરી. ઉદયગીરીના માર્ગે જતા ડાબી બાજુએ વેત્રવતીના કાંઠે કારખાનાની એક ચીમની જોઈ. આ કારખાનાની કાલિદાસે ક્યાંથી કલ્પના કરી હોય? કાલિદાસના સમયમાં તો અગ્નિમિત્રનું કે એવા કોઈ રાજવીનું પ્રમદવન પણ હોય એમાં હોય બકુલા વલિકા ચતુરિકા મદનિકા નિપુણિકા કે માલવિકા. પણ ભલા આ કારખાનામાં તો એ બધા ક્યાંથી હોય? એ આખો પરિવેશ પલટાઈ ગયો છે. રવિન્દ્રનાથ સેકાલમાં સ્મરે છે તેમ એ સમય હતો જ્યારે કોઈ નિપુણિકા કે માલવિકાના ચરણ પ્રહારથી અશોક ખીલી ઉઠતો. તેમના મુખની મદિરાથી બકુલ પ્રફુલ્લી રહેતું. એ સમય હતો જ્યારે તેઓના હાથમાં લીલા કમલ રહેતું, અલકમાં કુંદકળી અને કાનમાં શિરીષ શોભતા. કાળા કેશમાં તેઓ લાલ જાસૂદનું ફૂલ ભરાવતી અને સીમંતમાં દામણીને સ્થાને કદમ. તેઓ બધી અષાઢ આવતા દૂર દેશાવાર ગયેલા પ્રિયની એકી ટશે રાહ જોતી અને બેઠી બેઠી પૂજાના એક એક પુષ્પથી પ્રિય વીરના દિવસો ગણતી. વાલી સારિકાને પ્રિયતમનું નામ શીખવાડતી, કંકણના રણકારથી મોરને નચાવતી, સારસીને કમળ કળીઓ ખવડાવતી, નાના આંબાના ક્યારામાં જળ સીંચતી. નથી નથી એ સમય, હવે નથી. ચાલ્યો ગયો એ સમય અને ચાલી ગઈ છે એ સમયની સાથે જ નિપુણિકા ચતુરિકા અને માલવિકાની મંડળી. એકાએક કાંચકા સાથે ઘોડાગાડી ઊભી રહી. એટલું જ નહીં, પાછી જવા લાગી. ઘોડો અડિયલ બની ગયો હતો અને પાછા પગે ચાલવાનો ઉપક્રમ કરતો હતો. ત્યાં ચાબુક વીંચતા ઘોડાગાડીવાળાની વાગધારા શરૂ થઈ. અજી સાહેબ, આપ નહીં જાણતે એ ઘોડા. અને પછી એ ઘોડા વિશે અને સમસ્ત વિદિશાના ઘોડા ચિકિત્સક તરીકેના પોતાના અનુભવ વિશે ડચકારાઓ વચ્ચે એવી રીતે વાત કરતો હતો કે એવું થાય કે સૂર્યના પેલા સપ્ત અશ્વમાંથી એક જે ક્યાંથી અહીં આવી પડ્યો એના સારથી અરુણ સાથે અમારે ઉતરી જવું પડ્યું. એ રીતે ઠીક થયું. વેત્રવતીની ઉપાંત્ય ભૂમિનો સ્પર્શ થયો. આજુબાજુ સમતલ હરિયાળા ખેતરો હતા અને જરા દૂર આથમણી તરફ ઉપસી આવેલી એક પહાડી, એ જ ઉદયગીરી. આ ઉદયગીરી તે કાલિદાસે જેને નીચેહી નામ આપ્યું છે તે તો નહીં હોય. યક્ષે મેઘને વેત્રવતીનું અધરશ્યુ વારી પીધા પછી વિદિશાના પરિસરમાં આવેલા નીચેહી પહાડ ઉપર વિશ્રામ લેવાની ભલામણ કરી હતી. તવત સંપર્કાર્થ પુલ કિતમીવ પ્રૌઢ પુષ્પેહી કદંબેહી યહ પણ્ય શ્રી રતિ પરિમલોદગારી ભીરનાગરાણા ઉદામાની પ્રથયતી શિલાવેશમ ભીર્યો વનાની. આ જઈએ સાહેબ, બેઠ જઈએ. ઘોડાને સ્થિર કરી ઘોડાગાડીવાળાએ આદેશ આપ્યો. અશ્વના કાનમાં કશોક મંત્ર ફૂક્યો હતો કે શું વેગથી દોડી રહ્યો હતો. ઘડીભર તો રથમાં બેઠો હું એવું મને લાગ્યું. કદાચ હમણાં જ આ સારથી આયુષ્માન કહી મને આગળ દોડી રહેલા કોઈ વનહરણની વાત તો નહીં કહી બેસે. મારી પાસે ધનુષ બાણ ક્યાં હતા? કેમેરા હતો, એમાં ઝડપી શકાય તો શકાય, પણ શાનો સારથી અને શાનું હરણ? ઘોડાગાડી ઊભી રહી સામે હવે ઊંચી લાગતી પહાડીની છાયામાં. જો આજ કાલિદાસ કથિત નીચેહી ગીરી હોય તો અહીં વિદિશાનું ઉદ્દામ યૌવન નિર્બંધ બની હેલે ચડતું હશે. કાલિદાસે એટલે તો આ ગીરી વિશે વ્યાજ સ્તુતિ કરી છે. આજે તો ગીરી પર એકેય કદમ દેખાયું નહીં. કાલિદાસના સમયમાં અવશ્ય આખું કદમ વન હશે અને કાલિદાસ અવશ્ય કોઈ પહેલી વર્ષાના સમયે આ ગીરીના સાન્નિધ્યમાં આવી પહોંચ્યા હશે. નહીંતર એ કહી ન શક્યા હોત કે મેઘના સંપર્કથી ખીલી ઉડતા કદમને લીધે આખો પહાડ રોમાંચનું મૂર્તરૂપ બની જતો હશે. સંસ્કૃત કવિતામાં કદમ રોમાંચનું પ્રતીક છે. આ કદમ ખીલે તો વર્ષાની ઝાપટથી અને યક્ષનો આ મેઘ આ કદમ છાયા ગીરી પર પહોંચે તે પહેલાં મેઘભીનો પવન તો પહોંચી ગયો હોવો જોઈએ અને મેઘનો સંપર્ક થતાં તો આખો પહાડ સાક્ષાત રોમાંચ માત્ર. અને આ પહાડ સાથે કાલિદાસે જરાય ઓછી રોમાંચક નહીં એવી પ્રશસ્તિ જોડી દીધી છે. એ ભમતારામની નજર અતંત્ર રીતે બધું જ પકડે છે અને પ્રસ્તુત કરે છે. અને આવી વાત તો એ ચૂકે જ છે ના. વાત એમ છે કે આ પહાડીની જે ગુફાઓ છે, કાલિદાસે એને માટે સરળ શબ્દ વાપર્યો છે. શિલાવેશમાં, સાદી ભાષામાં પથ્થરનું ઘર અર્થાત ગુફા, એને ગાઢઘૂટ આપવામાં આવ્યા હશે જરૂર. તેમાંથી પરિમલ વહી આવે છે. શાનો પરિમલ? શતદલ પદ્મનો પરિમલ નહીં, પણ વિલાસીની પણયાંગનાઓના શરીરેથી રતિશ્રમ જનિત પ્રસ્વેદનો પરિમલ છે આ. વિદિશાના રંગરસિયા યુવાનો માટે આ શિલાવેશમો પણયાજ્ઞાઓ સાથે વિહાર કરવાનું સ્થાન ગણાતું હશે. કાલિદાસના સમયમાં જ વિદિશા વિલાસી નગરી બની ગઈ છે. આ બધી વિલાસ ગુવાઓ હશે. કાલિદાસનો યક્ષ કામિજન છે અને મેઘ સાથે સંદેશો મોકલતી વખતે તો વિરહી પણ. એના મનમાં આવા દ્રશ્યો ઉભરાય તે સ્વાભાવિક છે. પોતે તો અસ્તંગમિત મહિમા હતો એટલે જઈ શકે તેમ નહોતો, પણ મેઘને કંઈ નહીં તો છેવટે આ પહાડી પર વિશ્રામ લેવાનું કહેવાનું ફરમાવ્યા વિના રહી શક્યો નહીં. અહીં વિશ્રામ તો અમારો ઘોડાગાડીવાળો કરવાનો હતો. બોલ્યો, આપ દેખાઈએ સાહેબ, તબ તક હમ ઉધર આરામ કરતે હૈ, ઘોડા ભી થકા હૈ, આરામ ઉસે ભી મિલેગા. અમે પહાડ ભણી જોયું, ગુફાઓ હતી. એ જ શું પેલા શિલાવેશમાં? એમાં સંભવ છે કે શિલ્પીઓએ પોતાની સૌંદર્ય ચેતનામૂર્ત કરી હોય? વિલાસ ચેતનાની પડછે પડછે. બરાબર બપોરની વેળા હતી. શિલાવેશમાં ઠંડક મેળવવાની ઈચ્છા થાય, પણ દક્ષિણ દિશા તરફથી ગુફાઓ જોતા જોતા ઉપર ચડી ઉત્તર તરફથી ઉતરવાનું હતું. એક સાંકડી કેડી પર દક્ષિણ તરફ થોડું ચાલ્યા, એક નાનકડી વસ્તી આવી. વસ્તી એટલે માર્ગની બે બાજુએ માટીના સ્વચ્છ ઝૂંપડાની હાર. એમાં રહેનાર તો દરિદ્ર અને દુબળા હતા. પ્રવાસીઓ તરફ કૌતુકભરી નજર ફરતી જતી હતી. બાજુમાં એક તળાવડી કોઈ જળવેલથી છવાઈ ગઈ હતી. પાણીની નહીં, લીલા પાંદડાની તરલ સપાટી. આસપાસ વૃક્ષોની ગીતાની લીધે કુંજ જેવું બની ગયું હતું, પણ અમારે તે દિશામાં ત્યાં ખુલ્લા તડકામાં વિખરાયેલા પથ્થરો પાર કરીને જવાનું હતું. એક ઊંચી શિલાની બખોલમાં કહો કે નાનકડા શિલા વેશ્મમાં પુરાતત્વ ખાતાનો આવાસ હતો. અમે ઉપર ચઢીએ તે પહેલાં બાજુની ગુફા તરફ જવાનું પહેરાવાળાએ સૂચન કર્યું. ગુફા અવશ્ય પ્રાચીન હશે, કાલિદાસથીએ વરા વિષ્ણુના 10 અવતારોમાંના એક છે. એની પ્રતીતિ ગુફામાં મહાવરાનું ભવ્ય શિલ્પ જોતા થઈ. નજર એકદમ અભિભૂત થઈ ગઈ એ શિલ્પ જોતા. આ હજી હમણાં ધરિત્રીને ઉદ્ધારીને ઊભા છે ભગવાન વરાહ, જાણે ઉદ્ધારની એક ક્ષણ અહીં કંડારાઈ ગઈ છે શિલ્પમાં. ભગવાનનો જમણો પગ સ્થાણું જેમ ખોળાયેલો છે, જેના પર જમણો હાથ ટેકવેલો છે. ડાબો પગ ઢીંચણમાંથી કાટખૂણે વાળ્યો છે, જેના પર શક્તિ અવધારણા માટે ડાબો હાથ દ્રઢપણે મૂક્યો છે. વિશાળ છાતી વધુ વિશાળ બની આવી છે. વરામુકે રસાતલમાંથી ખેંચી કાઢેલી ધરિત્રી જાણે કમનીયતાથી ઝૂલી રહી છે. સદ્યોદ્ધૃતા ધરિત્રીની અંગબંધુરતા શ્લષ્ટ અને શિથિલ છતાં એક પરમ સમાશ્વાસનનો ભાવ પ્રગટે છે, એકી સાથે ભવ્ય અને લલિતનો અનુભવ. ગુફામાં બીજા નાના શિલ્પોની શ્રેણીઓ પણ હતી, પણ મહાવરાહ ચિત્તમાં જડાઈ ગયા. બીજી ગુફાઓમાંના શિલ્પોને શતાબ્દીઓનો ઘસારો લાગ્યો હતો. કેટલીક મૂર્તિઓની રમણીય બંધુર રેખાઓ કોન્ટુર્સ પવને સપાટ કરી દીધી લાગી. થોડીવાર પછી તો અમે એ નીચેહી ગીરીની પીઠ પર ચાલતા હતા. પીળા તડકામાં પીળું ઘાસ આંખને અળખામણું લાગતું હતું, તેમ છતાં અહીં વિજનતાનું સૌંદર્ય હતું. વિદિશાના વૈભવકાળે નગરના પરિસરમાં હોવાને લીધે આ લગભગ વિહારધામ કે ઉજાણી સ્થળ પણ હોય, ત્યારે અહીં યુવાની ચંચળ બની જતી હશે. આજે છે સુકાઈ રહેલું ઘાસ, ઝાડ, ઝાડે લટકતી પર્ણહીન વેલીઓ, અહીં આવતા જતા યાત્રીઓના ચાલવાથી કેડી પડી છે એટલું. તેના પર ચાલતા કપડામાં ક્યાંક કાંટા ભરાઈ જાય છે. જરા ઊંચાઈ પર આવતા જોયું તો ઉદાર રમણીય પૃથ્વીનો અનુભવ થયો. દૂરથી વહી આવતી વેત્રવતીનો સર્પિલ પ્રવાહ તડકામાં ચળકતો હતો. આ બાજુ ઉત્તરે બેસ નદી વહી જતી હતી, સાબરમતી જેવી વાંકી ચૂકી વહેતી હતી. આ પહાડ સિવાય આસપાસ તો હરિયાળી હતી, આંખને ગમતું હતું. અહીં જો કદમની કુંજો હોત તો આમે મોડું થતું હોવા છતાં વિશ્રાંતિ લેત. કોઈને કંઈ પૂછવા પણ નહોતું, કેમ કે કોઈ નહોતું. પણ એક કઠિયારા જેવો માણસ જણાયો. તેને પૂછ્યું પછી તો તેણે એક પથ્થરની નાવ બતાવી. 10 ફૂટ જેટલી લાંબી નાવ હતી, કોરેલી. આ નાવડી પાણીમાં તરતી હશે, કદાચ એ કશુંક પાષાણ પાત્ર પણ હોય. પછી તો આવું એક મોટું પાષાણ પાત્ર લાંબું નહીં પણ ગોળ સાંચીની પહાડી પર પણ જોયું. થયું આ નાવ અહીં આ પહાડી પર ક્યાંથી આવી હશે. આજુબાજુ અનેક કોતરાયેલા શિલાખંડ પડ્યા હતા, કદાચ કોઈ મોટા શિલ્પ સંકુલનો એ ભાગ હોય. એમ જ હતું. બાજુમાં એક મંદિર વેરાયેલું પડ્યું હતું. પથ્થરોની આસપાસ ઘાસ ઉગી આવ્યું હતું, પથ્થરો ઢંકાઈ ગયા હતા. પુરાતત્વ ખાતાની એ રક્ષિત ઇમારત હતી. એ ગુપ્તકાલીન મંદિરના અવશેષો હતા. મંદિર કલાની શરૂઆતના મંદિરોમાંનું આ હશે. આ બધું જોતા ઉદાસ કેમ થઈ જવાય છે? વેરાયેલા પથ્થરોને નજર વૃથા સાંધવાનો પ્રયત્ન કરે છે, મંદિર ઊભું થતું નથી. આ ગીરી જ્યાં યૌવન હેલે ચડતું હતું ત્યાં ધર્મધજા પણ ફરકતી હતી. કાલિદાસે એની વાત કેમ નહીં કરી હોય? આખો ગીરી જ્યારે કદંબોથી છવાયેલો હશે ત્યારે મંદિર પણ કેવું શોભતું હશે, એવો વિચાર ના આવે? એવું ના બને, જાણે અહીં ભમ્યા કરીએ. કદાચ છે ને ભૂતકાળ સજીવન થાય. ભૂતકાળમાં ઊભા રહીને સાંપ્રતને જોતા હતા અમે. બધું બદલાઈ ગયું છે, બધું બદલાઈ ગયું છે નો બોધ રહીને જાગતો હતો. આ પહાડી ઉપરથી આસપાસ તો બધું રમણીય લાગતું હતું. પેલા કારખાનાની ચીમની સુદ્ધા, અને છતાં મનમાં વિષાદ જાગી જતો હતો. હવે ઉત્તર તરફને છેડે આવ્યા હતા. પુરાતત્વ ખાતા તરફથી પ્રવાસીઓને માટે બાંધેલા ખુલ્લી ઓસરીવાળા ઓરડાની આસપાસ કાગળ ઉડતા હતા. કોઈ પ્રવાસી જૂથે નાસ્તો કર્યાના સંકેતો હતા. મને નદી પાસે જવાનું મન થતું હતું, પણ આ બાજુ નીચે ઉતરતા પગથિયા તરફ વળ્યા અને ધીમે ધીમે નીચે ઉતરી ગયા. ફરી પહાડીની છાયામાં હતા, ભવ્ય અતીતની છાયામાં હતા. અહીં આસપાસ ગજબની નિર્જનતા અનુભવાય છે. નિર્જનતાનો ભંગ ઘોડાગાડીવાળાની વાગધારાથી થયો. પાછા ફરતી વખતે ઘોડાની ગતિમાં વેગ આવ્યો હતો. કાલિદાસ તો રથમાં બેસીને આવ્યા હશે. શાકુંતલના પ્રથમ અંકમાં રથની ગતિનું જે વર્ણન છે કે વિક્રમ મોર્વ શિયમના પ્રથમ અંકમાં આકાશગામી પુરુરવાના રથની ગતિનું જે વર્ણન છે તે રથી કવિના અનુભવનું વર્ણન છે. તે રથોની તુલનામાં અમારા આ વાહનના ચારે બાજુ ઢળતા ચરચર અવાજ કરતા પૈડા અને સામે કોઈ બીજી ઘોડાગાડી મળતા અટકી જતો અશ્વ ક્યાં? કાલિદાસનું પુરુરવા તો કહી શકે કે આ રથની ગતિથી આગળ ગયેલા ગરુડને પણ પકડી શકાય. અનેન રથ વેગેન પૂર્વ પ્રસ્થિતમ વૈન તેયમપ્યા સાદયેયમ, પણ અમારા વાહનને તો કોઈ પણ ગતિથી ચાલનાર સાથ આપી શકે. જોકે પુરુરવાની તો આકાશમાં ગતિ હતી, અમે તો ડામરની સડક પર હતા એટલે માફ. અમે વિદિશા ભણી આવતા હતા. બાબા કા ખંભા જોવાનું હતું. એક કાચા માર્ગ પર ઘોડાગાડી ચાલી અને એક ઊંચા સમના પરિસરમાં આવીને ઊભી રહી ગઈ. ય બાબા કા ખંભા હે, દેખાઈએ વૈસે ઉસમે કુછ દેખને જૈસા નહીં હૈ. આસપાસ એ જ નિર્જનતા, પણ આ વેળા એક આશ્વાસન હતું. બે સ્વચ્છ નાના માટીના ઘર હતા. આંગણામાં ઉટકેલું ચળકતું પિત્તળનું બેડું હતું અને એક શ્યામા રંગમાં કાલિદાસીય અર્થમાં નહીં આંગણામાં બેઠી હતી દુબળી નિસ્તેજ કાયા, બાજુમાં નાગડું બાળક. તૃષા શમાવા જઈને પાણી માગ્યું. બહુ હરખભેર સ્વચ્છ પાત્રમાં બહાર રાખેલા બેડામાંથી પાણી આપ્યું. પાણી પીધું, અસવર્ણ જાતિના ઘર હશે. સ્તંભની પેલી બાજુથી બેસ નદીની પાતળી ધારા વહી જતી હતી. આસપાસ કેટલાક વૃક્ષો હતા. બાબા કા ખંભા, અમે પુરાતત્વ ખાતાની તકતી જોઈ. અરે, આ તો ઇતિહાસ પ્રસિદ્ધ હેલિયોદોરસનો સ્તંભ હતો. એના પરનો અભિલેખ અતિ મહત્વનો ગણાય છે. વિદિશાના ગત વૈભવ અને વિક્રમનું આ જ્વલંત ઉદાહરણ છે. હેલિયોદોરસ યવન ગ્રીક રાજદૂત હતો. તક્ષશિલાના ગ્રીક રાજા આંતલિકિત પાસેથી તે સમ્રાટ ભાગભદ્રના દરબારમાં મૈત્રી શુભેચ્છાના પ્રતિકરૂપે અનેક ભેટ સોગાદો લઈને આવ્યો હતો અને અહીં આવ્યા પછી વૈષ્ણવ ધર્મ અંગીકાર કરી ભાગવત બન્યો હતો. વિદિશાના વિષ્ણુ મંદિરમાં એણે ગરુડ ધ્વજ સ્થાપિત કર્યો હતો. તે જ આ હેલિયોદોરસનો સ્તંભ બાબા કા ખંભા. એક ચોતરા પર આજે તો એકમાત્ર આ સ્તંભ ઉભો રહ્યો છે, સદીઓના ટાઢ તડકા ને વૃષ્ટિને સહન કરતો. બાજુમાંથી બેસ નદી વહી જાય છે, જે આગળ જતા નજીકમાં બેતવા વેત્રવતી સાથે ભળી જાય છે. આ સ્તંભ પર બ્રાહ્મી લિપિમાં કોતરાયેલો લેખ છે, જે વિદિશાના ગૌરવની આજે પણ સ્થાપના કરે છે. ઈસવીસન પૂર્વેની બીજી સદીની આ વાત છે. કાલિદાસે તો તે પછી તેમણે જરૂર હેલિયોદોરસનો ગરુડ સ્તંભ જોયો હશે. લેખ સંસ્કૃતની છાંટવાળી પ્રાકૃતમાં છે. દેવદેવસે વાસુદેવસ ગરુડ ધ્વજ્યે અયમ કારિતે ઇય હેલિયોદોરેણ ભાગવતે, એમ શરૂ થાય છે. પુરાતત્વ ખાતે નાગરી લિપિમાં એ શિલાલેખ પ્રવાસીઓના લાભાર્થે ગરુડ ધ્વજના ઇતિહાસ સાથે પત્રાની તકતી પર ઉતરાવ્યો છે. મહારાજ, આંતલિકિત સમ્રાટ ભાગભદ્ર પરમ ભાગવત હેલિયોદોરસ ઈસવીસન પૂર્વે બીજી સદીની વિદિશા, મન ખોવાઈ ગયું. અહીં પરમ શાંતિ છે. હેલિયોદોરસે બધું કોતરાવ્યા પછી સ્વર્ગમાં લઈ જનારા ત્રણ અમૃત પદોની વાત કોતરાવી છે. ત્રિની અમૃત પદાની શું? અનુઠિતાની નિયતિ સ્વગમ, તે ત્રણ અમૃત પદો છે. દમ, ત્યાગ અને અપ્રમાદ. આ હેલિયોદોરસનું વૈષ્ણવ રૂપ, એનો ગરુડધ્વજ બાબા કા ખંભા બની ગયો છે. અહીંથી થોડે દૂર બેસ વેત્રવતીનો સંગમ છે. બેસ નદીને લીધે બેસનગરને નામે પણ આ સ્થળ ઓળખાય છે. થોડે દૂર જૂના નગરના હાડ પડેલા છે. સંગમ જોયા વિના કેમ ચાલે? વેત્રવતીને કિનારે ફરી ઘોડાગાડી ઊભી કરી. ઘોડાગાડી ફરીથી ઢીચણસમા પાણીમાંથી પસાર થઈ સામે કિનારે જશે. અમે વેત્રવતીને કિનારે કિનારે ચાલ્યા. આ બાજુ વેત્રવતીનો પટ ખાલી હતો. તેના વેણને સામી દિશાએ વાળવામાં આવ્યું હતું એટલે પથરાળ પટમાં ચાલતા ચાલતા સંગમ ભણી ગયા. આ ગંગા યમુનાનો સંગમ તો નહોતો કે કાલિદાસના રામની જેમ વૈદેહીને બતાવી શકાય. પશ્યાન વદ્યાંગી વિભાતી ગંગા ભિન્ન પ્રવાહા યમુના તરંગેહી. હજી તો વેત્રવતીનો પ્રવાહ હતો. ત્યાં જ અમને કહેવામાં આવ્યું કે આ બધી જગ્યા સંગમ સ્થળ કહેવાય છે અને સંગમ સ્થળ હોય ત્યાં સ્મશાન ન હોય એવું બને. નદીપૂજક દેશમાં શીઘ્ર મોક્ષની આનાથી બીજી કઈ સુવિધા હોય? અને સ્મશાન હોય ત્યાં શંકર તો હોય જ, નદી સંગમ, શંકર, સ્મશાન. એક પુરાણા પુલ પરથી નદી પાર કરી સામે પહોંચ્યા, જ્યાં અશ્વપતિ રાહ જોતો હતો, પણ મને વેત્રવતીના વારી ફરી બોલાવતા હતા. બીજી બાજુ વિદિશાની વિદાય પણ લેવાની હતી. સમય થવા આવ્યો હતો. વિદિશાથી સાંચી પાછા ગાડીમાં જવું હતું. સૂર્યાત સાંચીના સાનિધ્યમાં નિહાળવો હતો, પણ વેત્રવતીના ચંચળ તરંગો, આવું છું કહી દોડી ફરી પ્રવાહ મધ્ય જઈ ઊભો રહ્યો. પેલા આડ બંધ પર જ હતો. પછી ધીમે ધીમે કેટલીક શિલા ઉપર પગ મૂકી મૂકી આગળ વધી પ્રવાહની ગતિ અનુભવી. પગ લટકાવી શિલા પર બેસી નીચા નમી ખોબો ભરી પાણી પીધું. સભરુભંગ મુખમી પયહ વેત્રવત્યાહ ચરલોરમી. કવિ કાલિદાસે અજાણ્યા યાત્રી તરીકે ક્યારેક આમ જ પાણી પીધું હશે. કાલિદાસની વેત્રવતી વિદાય એમ મનોમન બોલી વેત્રવતીના પાણી ઉછાળતો કિનારે આવી ગયો. ફરીથી ભીલસા વિદિશાના લાંબા સાંકડા માર્ગ પર નાના નીચા ઘરોની હાર વચ્ચેથી અને પછી સાયકલ રિપેરિંગ વર્ક્સ, પ્રોવિઝન સ્ટોર્સ, કપડે કી દુકાન, બર્તનો કી દુકાન વગેરે વટાવતી ઘોડાગાડી દોડી રહી હતી. આ માર્ગેથી ક્યારેક મહારાજ ભાગભદ્રની સવારી નીકળી હશે, ક્યારેક મહારાજ શુદ્રકની, તો ક્યારેક અગ્નિમિત્રની. તેમના સૈન્યો કૂચ કરતા પસાર થયા હશે. કવિ કાલિદાસને આવી જ કોઈ નગરીના રાજમાર્ગ પર અંધારી રાતે મશાલના અજવાળામાં આજુબાજુના અટ્ટાલયો જોઈ દીપ શીખે એવ રાત્રોની પ્રસિદ્ધ ઉપમા સૂજી હશે. વિદિશા નગરીની રાત્રિના અંધકાર જેવા કેશ કવિ જીવનાનંદ દાસે તો અવશ્ય એ પ્રથિત વિદિશાની કલ્પના કરીને જ પછી એના અંધકારની કલ્પના કરી હશે. ક્યાં બાંગ્લાદેશના નાટોરની વનલતા સેન અને ક્યાં વિદિશાનો સદીઓ જૂનો અંધકાર. અહીં પંખીના માળા જેવી આંખો ઊંચી કરીને કુશળ પૂછતી વનલતા તો ક્યાંથી હોય? અહીં તો હશે દીર્ઘ નેત્રોના તીક્ષ્ણ કટાક્ષપાત કરતી નાગરિકાઓ કે પછી પણયાંગનાઓ. વિદિશા વિલાસી નગરી. વિલાસપુર આ ગયા ક્યાં? હું ચમક્યો. ઘોડાગાડીવાળો સામેથી આવતી બીજી ઘોડાગાડીના હાંકનારને પૂછતો હતો. નહીં, સામેથી ઉત્તર મળ્યો અને ફરીથી ઘોડાની ગતિ વધારવા તેનો ચાબુક ઉચકાયો. ઉછળતી ઘોડાગાડી રેલવે સ્ટેશન નજીક આવતી હોય એવો પરિસર આવ્યો. વિલાસપુર આ ગયા હે? એણે ફરી પૂછ્યું. નહીં, અભી નહીં આયા, વિલાસપુર એક્સપ્રેસની વાત હતી. બિલકુલ સ્ટેશન. મારી વિદિશાને તેની સાથે કોઈ અનુબંધ નહોતો. ટિકિટ ઓફિસ, સ્ટેશન માસ્ટરની ઓફિસ, વેઇટિંગ રૂમ, પ્લેટફોર્મ, ગાડીઓના આવવા જવાના સમયનો ચાર્ટ, પાટાની દૂર સુધી દોડતી સમાંતરતાઓ, સિગ્નલોની જાળ, તેશામ દીક્ષુ પ્રથિત વિદિશા. ના, એ આ નહીં. છતાં અત્યારે તો હું તેના જ રાજમાર્ગો પર વેત્રવતીને તીરે નીચે હી ગીરી પર ફરતો હતો. વિલાસપુર આ ગયા. સામેથી ગાડી આવી રહી હતી. એનો વેગ કાલિદાસના રથ કરતાં વધારે જ હશે. વિદિશાના પાદરમાંથી વિલાસપુર એક્સપ્રેસ જતો હતો. મારું અસંપૃત મન પાછળ ઘસડાતું હતું. તે પછી વિદિશા ગયો છું. ક્યારેક શતાબ્દીઓ પૂર્વની કોઈ રાત્રિના અંધકારમાં, ક્યારેક હમણાંની વીતી શરદના કોઈ ઉજ્જવલ તડકામાં કવિ કાલિદાસ સંગાથી રહ્યા છે.